समय सार भगवान कुनकुंडाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां परिशिष्टमां कलश 272 नो स्वाध्याय आपणे करी रह्या छीए। कलश 272 मां ए वात आवी के आत्मामां अनेक शक्तिओ छे अने एनी कोई अवस्थामां कर्मना उदयना निमित्तथी ए अनेक आकार अनुभवाय छे। कोई अवस्थामां शुद्ध एक आकार अनुभवाय अने कोई अवस्थामां शुद्ध अशुद्ध अनुभवाय। आवुं थाय तो पण ज्ञानी स्यादवादना બળથી ભ્રમિત થતો નથી અને વસ્તુનું સ્વરૂપ આત્માનું સ્વરૂપ જેવું છે તેવું જ શ્રદ્ધે છે, એટલે કે જ્ઞાન માત્ર ભાવથી એ ચ્યુત થતો નથી। આ કળશ એનો અર્થ ભાવાર્થ અને પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ આપેલ પ્રવચનમાંથી કેટલાક અંશ આપણે કર્યા છે, હવે વિશેષ અંશો આજે લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 11મો પાના નંબર 253 અહીંયા ચોથા પેરેગ્રાફમાં અહીંયા કહે છે, કે જ્યાં સુધી રાગની કર્મની પૂર્ણ નિવૃત્તિ ન થાય ત્યાં સુધી જ્ઞાનીને જ્ઞાનધારા અને કર્મધારા બંને એક સાથે ચાલે છે। જ્યાં સુધી પૂર્ણપણે શુદ્ધ દશા ન થાય ત્યાં સુધી જ્ઞાનીને બે ધારા હોય છે, જ્ઞાનધારા અને કર્મધારા, અને આ બંને ધારા એક સાથે ચાલે છે। જેટલો રાગ છે એટલી કર્મધારા છે, જેટલો રાગ છે એટલી કર્મધારા છે, અને એ કર્મધારા છે એમ જ્ઞાની જાણે પણ છે, જ્ઞાની એને જાણે પણ છે। આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો સંપીતિને આશ્રવ મલિનતા નથી, તે નિરાશ્રવ છે એવી વાત શાસ્ત્રમાં આવે છે, તો એ કઈ રીતે? આપ તો એમ કહો છો કે એને કર્મધારા છે અને જ્ઞાનધારા છે, પણ શાસ્ત્રમાં તો એમ કહે છે ને કે સંપીતિને આશ્રવ કે મલિનતા નથી, એ નિરાશ્રવ છે, તો પછી કઈ રીતે? એની સ્પષ્ટતા કરતા ગુરુદેવ કહે છે કે હા, એ વાત શાસ્ત્રમાં આવે છે, પણ ત્યાં દ્રષ્ટિની અપેક્ષાથી વાત છે। દ્રષ્ટિની અપેક્ષાથી વાત છે એટલે કે દ્રષ્ટિનો વિષય જે શુદ્ધ છે, દ્રષ્ટિનો વિષય પૂર્ણ શુદ્ધ છે, જ્યાં દ્રષ્ટિ કરતા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે, એવો એ દ્રષ્ટિનો વિષય છે। તો એવા દ્રષ્ટિના વિષયને બતાવવો હોય ત્યારે એમ જ કહેવામાં આવે, દ્રષ્ટિ અપેક્ષાએ એ રીતે વાત કરી છે। પણ જ્ઞાનની મુખ્યતાથી કહીએ તો એમ નથી, એને જેટલો રાગ છે તો એટલી રાગની કર્મધારા પણ છે। કહે છે કે એ જે કહેવામાં આવ્યું છે તે દ્રષ્ટિ અપેક્ષાએ વાત છે, વળી તેને એટલે કે જ્ઞાનીને અનંતાનુબંધી કસાય નથી, અનંતાનુબંધી કસાયની ચોકડી ક્રોધ માન માયા લોભ એ એને નથી. અને એ અનંતાનુબંધી કસાય એને ગયો છે એમ સૂચવવા માટે, એમ દર્શાવવા માટે કે એને હવે અનંતાનુબંધી કસાય નથી, એટલા માટે ત્યાં એમ વાત કરવામાં આવી કે એને આશ્રવ નથી, નિરાશ્રવ છે. આશ્રવ તો છે પણ હવે જે બંધ પડવાના છે, નાનીને હવે જે બંધ પડવાના છે તે અનંત અનુબંધ થાય એવા નથી. એટલે અનંતાનુબંધી ગયા પછીથી જે બંધ પડે છે એને કારણે જે ભ્રમણ થાય છે એ ઘણો લાંબો સમય રહેતું નથી. એ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છેવટે સિદ્ધ થાય જ છે, અને એ પણ ઘણા ઓછા સમયમાં, વધુમાં વધુ 15 ભવે એ જીવ મોક્ષે જાય જ છે. એટલે અહીંયા એ દર્શાવવું હોય કે એને અનંતાનુબંધી કસાય ગયો છે એટલે હવે એને કોઈ ચિંતા નથી, એ સિદ્ધ તો પ્રગટ કરી લેવાનો જ છે. આવી વાત કરવી હોય ત્યારે એમ કહેવામાં આવે, દ્રષ્ટિની મુખ્યતાથી એમ કહેવામાં આવે કે સમજીતી જ્ઞાનીને આશ્રવ નથી, મલિનતા નથી, નિરાશ્રવ છે. સમયસારની ગાથા 75 કર્તા કર્મ અધિકારમાં લીધું છે કે શુદ્ધ ચૈતન્ય મૂર્તિ આત્માની દ્રષ્ટિ થઈ છે, તેને આત્મા વ્યાપક થઈ શુદ્ધ પર્યાયનો વિસ્તાર કરે છે, અર્થાંત શુદ્ધ પર્યાય તેનું વ્યાપ્ય છે. એટલે શુદ્ધ પર્યાયમાં આત્મા વ્યાપે છે, પરંતુ અશુદ્ધ પર્યાયમાં આત્મા વ્યાપતો નથી, અશુદ્ધ પર્યાય તેનું વ્યાપ્ય કર્મ નથી. આવું કર્તા કર્મ અધિકારમાં ગાથા 75 આવ્યું, આપણે એ સમજ્યા છીએ. તો આ જે કહેવામાં આવ્યું એમાં દ્રષ્ટિની મુખ્યતાથી વાત કરી છે, દ્રષ્ટિ પ્રધાન કથન છે. બાકી જ્ઞાનીને દ્રષ્ટિ સાથે જે જ્ઞાન વર્તે છે, સમ્યક શ્રદ્ધાન છે, તો એની સાથે જે જ્ઞાન વર્તે છે તો એ જ્ઞાન યથાસ્થિત જાણે છે. શું જાણે છે? કે પર્યાયમાં હજી ક્યાંક કોઈક મલિનતા પણ છે, કલુષિતતા પણ છે. એટલે જ્ઞાન તો એને જાણે છે. આ વાત કરી એટલે કોઈ એ ફરીથી પ્રશ્ન કર્યો છે કે આ કેવું કે ચોથા ગ્રંથાનથી શુદ્ધત્વ પરિણમન છે. એક બાજુ એમ કહેવાય, એક બાજુ એમ કે ચોથા ગુણસ્થાનથી શુદ્ધત્વ પરિણમન છે, અને બીજી બાજુથી એમ કે છઠ્ઠે ગુણસ્થાને પણ મલિનતા છે. તો આ કેવું? જ્યાં જે અપેક્ષાથી વાત હોય એને સમજવી જોઈએ ને. ચોથા ગુણસ્થાને જ્યારે એમ કહ્યું કે શુદ્ધત્વ છે, અથવા તો એમ કહ્યું કે આશ્રવ નથી, મલિનતા નથી, અથવા તો એમ કહેવામાં આવ્યું કે આત્મા છે તે શુદ્ધ પર્યાયમાં વ્યાપે છે અને અશુદ્ધ પર્યાયમાં વ્યાપતો નથી, આ જે બધી વાત કરવામાં આવી એ દ્રષ્ટિ પ્રધાન કથનથી કરવામાં આવી છે. કે એક વખત સમ્યક દર્શન થયું પછી જે કંઈ રાગ છે, જે કંઈ આશ્રવ છે, જે કંઈ કર્મના બંધ છે એ બધા હવે એવા નથી થતા કે જેથી એને આનંદ ભવો કરવા પડે. એટલે એ બધાને ગૌણ કરીને વાત કરવામાં આવી, દ્રષ્ટિની મુખ્યતાથી એ બધાને ગૌણ કરીને વાત કરવામાં આવી. એટલે પછી જે અપેક્ષાએ જે વાત હોય એ પ્રમાણે સમજવી જોઈએ ને. અને જ્યારે છઠ્ઠા ગુણસ્થાને મલિનતાની વાત કરી છે તો એ જ્ઞાન પ્રધાન કથન છે. એમાં તો એમ સમજાવવું છે કે પોતે સાતમા ગુણસ્થાનની નિર્વિકલ્પ દશામાંથી બહાર આવ્યા છે તો એ વખતે બંને ધારા ચાલી રહી છે, એ વખતે બંને ધારા એમને ચાલી રહી છે. એટલે એ મલિનતા પણ છે, શુભ ભાવ આવ્યો છે તો એને એ જાણે છે, એવા શુભ ભાવ હોય છે. એટલે એ અપેક્ષાએ એ વાત કરી છે. ગુરુદેવ કહે છે કે જ્યાં જે અપેક્ષા હોય તે બરાબર જાણવી જોઈએ, એકાંત તાણવું ન જોઈએ, એકાંતે કોઈ પણ વસ્તુને લઈ લેવી ન જોઈએ. જે અપેક્ષાથી જ્યાં જે વાત કરવી હોય એ અપેક્ષાએ એને સમજવી જોઈએ. વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે. યથાખ્યાત ચારિત્ર ન હોય એટલે પૂર્ણ ચારિત્ર ન થાય ત્યાં સુધી રાગ હોય છે, રાગ હોય છે. પણ દ્રષ્ટિ તેને સ્વીકારતી નથી. દ્રષ્ટિ સ્વીકારતી નથી એટલે કે શ્રદ્ધામાં એને રાગ પોતાનો છે એમ નથી લાગતો. દ્રષ્ટિ તેને સ્વીકારતી નથી એનો અર્થ એવો થાય છે. અને જ્ઞાન તેને યથાસ્થિત જેમ છે તેમ જાણે છે. એટલે આ રીતે વિતરાગ સર્વજ્ઞનો માર્ગ આગમને યુક્તિ દ્વારા જેમ છે તેમ જાણવો જોઈએ, એની બધી અપેક્ષા સહિત સમજવું જોઈએ. આગળ 254માં પાના પર કહે છે, અહીંયા કળશની વાતને સમજાવે છે. કળશમાં એમ આવ્યું ને, એના અર્થમાં એ વાત આવી ને કે કોઈ વાર મેચક અમેચક એટલે બંને રૂપ દેખાય છે. કોઈ વાર મેચક દેખાય, કોઈ વાર મેચક અમેચક દેખાય, અને કોઈ વાર અમેચક એમ ત્રણ પ્રકારે દેખાય. એટલે કે મલિનતા સહિત દેખાય, મલિનતા અને શુદ્ધતા સહિત દેખાય, અને એકલી શુદ્ધતા સહિત દેખાય, ત્રણ પ્રકારે દેખાય. એ વાત કરીને તો ગુરુદેવે એ વાતને અહીંયા સમજાવે છે કે મેચક અમેચક બંને રૂપ દેખાય છે. એનો અર્થ શું છે? તો કે સમ્યક જ્ઞાનીને ચારિત્ર ગુણની એક જ સમયની પર્યાયના બે ભાગ, એટલે કે અંશે નિર્મળતા અને અંશે મલિનતા બંને દેખાય છે. સમ્યક જ્ઞાનીને સમ્યક જ્ઞાન થયું છે એટલે દર્શન મોહનીય ગયું છે, પણ ચારિત્ર મોહનીય હજી પૂર્ણપણે ગયું નથી. ચારિત્ર મોહનીયની અનંતાનુબંધીની ચોકડી ગઈ છે, પણ હજી ચારિત્ર મોહનીયની બીજી બધી પ્રકૃતિઓ તો પડી છે અને એના ઉદય પણ છે. એટલે સમ્યક જ્ઞાનીને ચારિત્ર ગુણની એક જ સમયની પર્યાયના બે ભાગ કયા? કેમ બે ભાગ કયા? કે જેટલું ચારિત્ર પ્રગટ થયું છે પોતાના સ્વરૂપનો અનુભવ થતાં, સમ્યક દ્રષ્ટિને સ્વરૂપ આચરણ ચારિત્ર હોય છે, એટલે જેટલું ચારિત્ર પ્રગટ થયું છે તે અને બાકી જે હજી ચારિત્ર પ્રગટ નથી થયું, તો જે અચારિત્રની દશા છે તો મલિનતા છે, તો બંને છે તો બંને દેખાય છે. એટલે કહે છે કે ચારિત્ર ગુણની એક જ સમયની પર્યાયના બે ભાગ, અંશે નિર્મળતા, અંશે નિર્મળતા અને અંશે મલિનતા બંને દેખાય છે. મોક્ષ માર્ગની નિર્મળ રત્નત્રયની પર્યાય પ્રગટ થઈ તે તથા સાથે સહચર એવો જે રાગ બાકી છે તે બંને દેખાય છે. આવું ચારિત્ર છે. શુદ્ધભાવ છે એ પણ છે અને નિર્મળ પરિણામ પણ છે. મોક્ષ માર્ગની નિર્મળ શુદ્ધ રત્નત્રયની જે પર્યાય પ્રગટ થઈ, નિર્મળ રત્નત્રયની પર્યાય પ્રગટ થઈ, નિશ્ચય મોક્ષ માર્ગની નિર્મળ રત્નત્રયની પર્યાય પ્રગટ થઈ, તો તે અને સાથે જે શુદ્ધભાવ બાકી છે એ રાગ, એ બંને દેખાય છે. એક સમયમાં બે ધારા છે ને, એક સમયમાં બે ધારા છે ને, કર્મધારા અને જ્ઞાનધારા. જ્ઞાનીને જેમ શુદ્ધતાનું જ્ઞાન છે, જ્ઞાનધારા છે, એમાં એને પોતાની શુદ્ધતાનું પણ જ્ઞાન છે. એટલે જ્ઞાનીને જેમ શુદ્ધતાનું જ્ઞાન છે તેમ તે સમયે જે અશુદ્ધતા મલિનતા છે, જે રાગ છે, એ પણ જાણવામાં આવે છે. બહારમાં વિકલ્પ છે ત્યારે નિર્મળ પર્યાય, નિર્મળતારૂપ દશા પણ જાણવામાં આવે છે અને મલિનતા પણ જાણવામાં આવે છે. એક સમયમાં બંને જાણવામાં આવે છે. આગળ કહે છે કે વળી કોઈ વાર અમેચક એટલે કે એકાકાર શુદ્ધ પણ દેખાય છે. પહેલા જે વાત કરી એ મેચકની વાત કરી, પછી મેચક અમેચકની વાત કરી, અને હવે અહીંયા અમેચકની વાત કરે છે. તો અમેચક એટલે એકાકાર શુદ્ધ પણ દેખાય છે. નિર્વિકલ્પ અનુભવમાં શુદ્ધ ઉપયોગની દશામાં એકલો આનંદ અને શુદ્ધતા જ છે. નિર્વિકલ્પ અનુભવમાં શુદ્ધ ઉપયોગની દશામાં એકલો આનંદ અને શુદ્ધતા જ છે. શુદ્ધ ઉપયોગ થયો છે એટલે એ ઉપયોગ સ્વ તરફ વળ્યો છે અને એ વખતે કોઈ વિકલ્પ નથી, પોતે પોતાને અનુભવે છે, કોઈ દ્વેત નથી. જેનો અનુભવ થાય છે એ પણ પોતે છે અને અનુભવનારો પણ પોતે છે એવી એ દશા છે. અને એ વખતે ઉપયોગ શુદ્ધ છે એટલે કહે છે કે શુદ્ધ ઉપયોગની દશામાં એકલો આનંદ અને શુદ્ધતા જ છે. તે કાળે રાગ દેખાતો નથી. જો સૂક્ષ્મ રાગ અંદરમાં પડ્યા હોય જે કેવળી ગમે છે એટલે એને એ રાગ જણાતા નથી, અનુભવમાં પણ આવતા નથી. કેમ કે હજી જે કર્મની પ્રકૃતિ પડી છે એટલે એ રીતે એને સૂક્ષ્મ રાગ અંદરમાં પડ્યા છે જે બુદ્ધિમાં આવે એવા નથી. અબુદ્ધિપૂર્વકનો રાગ સાતમા ગુણસ્થાનની દશામાં હોય છે. છઠ્ઠા ગુણસ્થાને તો બુદ્ધિપૂર્વકનો અને અબુદ્ધિપૂર્વકનો એમ બંને રાગ હોય છે. અહીંયા કહે છે કે જ્યારે શુદ્ધ ઉપયોગની દશા છે ત્યારે એકલો આનંદ અને શુદ્ધતા જ છે. તે કાળે રાગ દેખાતો નથી. નિર્વિકલ્પ ઉપયોગના કાળે અબુદ્ધિપૂર્વકનો રાગ છે. અબુદ્ધિપૂર્વકનો રાગ એટલે જે બુદ્ધિ દ્વારા જણાય નહીં, બુદ્ધિપૂર્વક ખ્યાલમાં આવે નહીં એવો જે રાગ, એ સૂક્ષ્મ રાગ છે. એ અબુદ્ધિપૂર્વકનો રાગ છે એટલે એને એવા જ્ઞાનીને એ જણાતો નથી. ક્યારે? કે જ્યારે ઉપયોગ શુદ્ધ થયો છે ત્યારે. શુદ્ધ ઉપયોગની દશા છે, કોઈ વિકલ્પ નથી, નિર્વિકલ્પ ધ્યાનની દશા છે. એ કાળે અબુદ્ધિપૂર્વકનો રાગ છે પણ એ ખ્યાલમાં આવતો નથી. નિર્વિકલ્પ ઉપયોગમાં શુદ્ધતાનું જ વેદન છે. તે કાળે અબુદ્ધિપૂર્વકના રાગને ઉપયોગ જાણી શકતો નથી. કેમ કે એનો ઉપયોગ તો શુદ્ધ થયો છે. એ વખતે જે ઉપયોગ છે તે સૂક્ષ્મ છે, શુદ્ધ છે અને એ તો પોતાના સ્વરૂપને અનુભવે છે. અને એવા એ ઉપયોગમાં એને અબુદ્ધિપૂર્વકનો રાગ ખ્યાલમાં આવે એમ થતું નથી. તો આ રીતે ત્રણ પ્રકાર થયા. મિથ્યાદ્રષ્ટિને મેચકપણું છે, જ્ઞાનીને મેચક અને અમેચકપણું છે, બંને ભાવ છે, અને સિદ્ધને માત્ર શુદ્ધ ભાવ છે. હવે શુદ્ધને જેવો શુદ્ધ ભાવ છે એવો શુદ્ધ ભાવ જ્ઞાનીને નિર્વિકલ્પ ધ્યાનમાં હોય છે. કેમ હોય છે? કેમ કે એને અબુદ્ધિપૂર્વકનો રાગ છે તે ખ્યાલમાં આવતો નથી એટલે એને પણ એમ જ એવો ભાવ શુદ્ધ ભાવ હોય છે એટલે એને એકાકાર શુદ્ધ અનુભવમાં આવે છે. ખરેખર તો દશાની રીતે જોઈએ તો મિથ્યાદ્રષ્ટિને તો મેચકપણું છે, જ્ઞાની છે એને મેચકપણું અમેચકપણું છે એટલે કે એને તો કર્મધારા અને જ્ઞાનધારા છે, અને સિદ્ધને માત્ર જ્ઞાનધારા જ છે, એમને તો પૂર્ણ શુદ્ધ દશા જ છે. પણ એવું અમેચકપણું એટલે એકાકાર શુદ્ધપણું જ્ઞાનીને નિર્વિકલ્પ અનુભવ વખતે અનુભવમાં આવે છે. કેમ કે એ વખતે જે રાગ છે તે અબુદ્ધિપૂર્વકનો છે એટલે એ તો એને જાણતો નથી. તો આમ ત્રણ પ્રકાર દેખાય છે. હવે આગળ વાત કરે છે કે પરસ્પર સુસંહત એટલે સુમિલિત સાથે મળેલા, સુગ્રથિત સારી રીતે ગૂંથાયેલ, પરસ્પર સુસંહત પ્રગટ શક્તિઓના સમૂહ રૂપે પુરાયમાન તે આત્મતત્વ, એવું એ આત્મતત્વ પરસ્પર સુમિલિત અથવા તો સુગ્રથિત સારી રીતે ગૂંથાયેલ. શું ગૂંથાયેલું છે? પ્રગટ શક્તિઓ જે એકબીજા સાથે એવી રીતે રહી છે એટલે કહે છે કે પરસ્પર સુસંહત પ્રગટ શક્તિઓના સમૂહ રૂપે સ્ફુરાયમાન તે આત્મતત્વ, એવું એ આત્મતત્વ નિર્મળ બુદ્ધિવાળાઓના મનને ભ્રમિત કરતું નથી, મૂંઝવતું નથી. આ ત્રણ પ્રકાર દેખાયા તે છતાંય એને મૂંઝવતું નથી, એને વિમોહિત કરતું નથી. એમ નથી એને થતું કે હવે આમાંથી શું સમજવું, એમ નથી થતું. નિર્મળ બુદ્ધિવાળાઓને એટલે જ્ઞાનીને એમ નથી થતું કે આ મને આ શુદ્ધભાવ પણ છે અને આ મલિનતા પણ છે, તો આવું કેમ એમ કરીને એ મૂંઝાઈ જાય અને પછી કોઈક અન્ય ભાવે વિપરીત ભાવે થાય, એવું કાંઈ થતું નથી. એ વાત કરી છે. એના પછીના પેરેગ્રાફમાં ચોથી રીતિમાં કહે છે કે સંકિતિની પર્યાયમાં પણ જેટલી સ્વભાવની દ્રષ્ટિ અને સ્થિરતા થઈ એટલી નિર્મળતા, જેટલી સ્વભાવની દ્રષ્ટિ થઈ અને જેટલી સ્થિરતા થઈ, સ્વભાવની દ્રષ્ટિ થઈ એટલું નહીં પણ જેટલી ત્યાં સ્થિરતા થઈ એટલી નિર્મળતા, તથા જેટલો રાગ છે સ્વભાવ છે એટલી મલિનતા. હવે અહીંયા આ બંને સાથે છે તો એ બંનેનું સંગઠન અને એને અહીંયા શું ગ્રથિત થયું છે છે કે જેટલી સ્વભાવની દ્રષ્ટિ થઈ અને જ્યાં સ્થિરતા થઈ એટલી નિર્મળતા, અને જેટલો રાગ છે એટલી મલિનતા, અને એ બેનું સંગઠન છે, એ બે સુગ્રથિત છે એટલે કે સારી રીતે ગૂંથાયેલા છે. સાધક જીવને સાધક ભાવ સાથે બાધકતા છે જ, ન હોય તો સર્વજ્ઞપણું હોય. સાધક જીવને સાધક ભાવ છે અને સાથે બાધક ભાવ પણ છે, સાથે એની સાથે એ વખતે એને બાધક ભાવ એટલે કર્મના બંધ પડે એવો ભાવ પણ છે એટલે શુભ ભાવ પણ છે, અને સાધક ભાવ છે એટલે કે નિર્મળ પરિણામ થાય એવો ભાવ પણ છે, એટલે બંને ભાવ સાથે છે. આવું ન હોય ને માત્ર શુદ્ધ ભાવ હોય તો સર્વજ્ઞ પણ હોય. એટલે જ્ઞાનીને આ બંને ભાવ નિર્મળતા અને મલિનતા એ પ્રગટ છે. અહીંયા શું કહ્યું છે, પ્રગટ શક્તિઓના સમૂહ રૂપે સ્ફુરાયમાન, એટલે કે નિર્મળ પર્યાયની શક્તિ યોગ્યતા અને મલિનતાની યોગ્યતા બંને એક સાથે પ્રગટ રૂપે મળેલી છે. અહીં શક્તિ રૂપે ભગવાન પૂર્ણ છે, પણ એ શક્તિ રૂપે પૂર્ણ છે એની અહીંયા વાત નથી, અહીંયા તો જે પ્રગટતા છે એની વાત છે, એટલે પર્યાયની વાત છે. શક્તિ રૂપે તો ભગવાન આત્મા પરિપૂર્ણ છે, પણ પર્યાયમાં જે પ્રગટ થયું છે એની અહીંયા તો વાત છે. એટલે કે અહીં પર્યાયની યોગ્યતા, એ નિર્મળ પરિણામ એ પર્યાયની યોગ્યતા, અને એ જ વખતે મલિનતાની યોગ્યતા પણ છે, શુભ ભાવ આદિ પણ છે. નિજ પૂર્ણ આનંદ સ્વભાવનું અવલંબન લેતા સ્વદ્રવ્યના આશ્રયે જે નિર્મળ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયું તે, અને તેની સાથે ધર્મી જીવને જે પંચ મહાવ્રત આદિનો વિકલ્પ છે, જે સુભાવ છે, એ એમ એ બંને એક સમયમાં સુગ્રથિત સમૂહ રૂપે સ્ફુરાયમાન છે. એક સમયની દશામાં આ બંને ભાવો પ્રગટ રૂપ છે. જેની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ છે એવા સમ્યક દ્રષ્ટિ જીવને, એવા જ્ઞાનીને આત્મતત્વની આવી વિચિત્રતા, શું વિચિત્રતા છે, નિર્મળતા અને મલિનતા બંને સાથે દેખાય, તો એવી વિચિત્રતા એને દેખાય તે છતાં પણ એવા જ્ઞાનીને એ ભ્રમિત કરતી નથી, એના મનને વિમોહિત કરતી નથી, મૂંઝવતી નથી. એટલે કે ધર્મી જીવ મિથ્યા ભાવને પ્રાપ્ત થતો નથી. ધર્મીને એક સાથે સુખનું વેદન અને અશુદ્ધતાનું એટલે દુઃખનું વેદન હોય છે, તો પણ તે મૂંઝાતો નથી, મોક્ષ માર્ગથી ચલિત થતો નથી. એક પર્યાયમાં જેટલો મોક્ષ માર્ગ પ્રગટ થયો એટલો આનંદનો ભાગ, અને સાથે જે બાકી રહેલો જે રાગ છે, સુભાવ છે, એ દુઃખનો ભાગ, એમ બે વસ્તુ સાથે છે એવી વસ્તુસ્થિતિ છે. અને એ વાત ધર્મી બરાબર જાણે છે. હું સ્વભાવથી નિર્મળ છું, છતાં પછી આ રાગ કેમ, આ શું, એમ કઈ ધર્મીને ચિંતા થતી નથી, એમ એ ભ્રમિત પણ થતો નથી. એ જાણે છે કે આ પણ છે, આવો સ્વભાવ પણ છે, અને એથી કાંઈ એ મોક્ષ માર્ગથી ચલિત થઈ જાય એમ થતું નથી, એને જાણે છે. તો સમ્યક દ્રષ્ટિનો તમે વિચાર કરો તો સમ્યક દ્રષ્ટિ નું લક્ષ તો સ્વરૂપ તરફ જ રહે છે, અને બહારના કામોમાં એનો ઉપયોગ જોડાયેલો હોય તો એ વખતે એને બંને ધારા ચાલે છે, કર્મધારા પણ છે અને જ્ઞાનધારા પણ છે. જ્ઞાનધારા છે એટલે કે એ જ્ઞાન જે પોતાનો જેટલો શુદ્ધ ભાવ છે એને પણ જાણે છે, અને ઉપયોગ જે બહારમાં છે તો એને શુભ કે અશુભ ભાવ થયા છે તો એને પણ એ જાણે છે, બંનેને એ જાણે છે. અને શ્રદ્ધામાં તો શું છે કે જે બહારમાં ઉપયોગ છે અને જે કર્મધારા ચાલે છે, શુભ ભાવ કે અશુભ ભાવ થયા છે, તો એ મારા નથી, એનો સ્વામી હું નથી, એ મારાથી ભિન્ન છે, આવું ભેદ જ્ઞાન પણ સાથે હોય છે. ધર્મી જ્ઞાનીની તો શું વાત કરવી. કળશના ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી આપણે કેટલાક અંશો લઈએ. પારા નંબર 255 ઉપર અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ, આત્મા શુદ્ધ ચિદાનંદ ઘન પ્રભુ, એની નિર્મળ પ્રતીતિ અને અનુભવ થવા છતાં ધર્મીને પર્યાયમાં વિકારનું વેદન, એ વિકારનું વેદન એટલે એવો દુઃખનો આસ્વાદ એ પણ હોય છે. ધર્મીને શુદ્ધ ઉપયોગમાં આનંદ અને શાંતિનું વેદન હોય છે, છતાં પુરુષાર્થની નબળાઈને કારણે, પુરુષાર્થની કમજોરીને કારણે જેટલું લક્ષ પર ઉપર જાય છે તેટલો તેને દુઃખનો અનુભવ થાય છે, એટલે દુઃખનો આસ્વાદ છે એવું વેદન છે. પર તરફ દ્રષ્ટિ જાય છે, ઉપયોગ પર તરફ જાય છે તો એ શુભાશુભ ભાવે થાય છે તો એ દુઃખનું વેદન છે, શુભ ભાવે થાય તો પણ એ દુઃખનું વેદન છે. એને તો આનંદ, તો સુખનું વેદન તો અંદરમાંથી આવે એ જ છે, બીજું નથી કોઈ. શાંતિનું વેદન, સુખનું વેદન, આનંદનું વેદન, સ્વચ્છતાનું, નિર્મળતાનું, પ્રભુતાનું જે વેદન છે એ તો શુદ્ધ ઉપયોગમાં હોય ત્યારે હોય છે, અને એક વખત એવો શુદ્ધ ઉપયોગ થયો છે અને અનુભવ થયો છે તો દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે, એટલે એટલી શાંતિનું વેદન પણ એને હોય છે. જો કે કર્મનો ઉદય એમાં આપણે કહીએ છીએ કે એ કારણ છે, પણ એ તો નિમિત્ત માત્ર છે. એ એવું જ્ઞાનીને જે દુઃખનું વેદન થાય, કર્મનું લક્ષ થતા જે દુઃખનું વેદન થાય છે, તો એમાં એ પોતે જ એ વિકાર ભાવે થાય છે, માટે થાય છે. પોતાની પર્યાયમાં જે વિકાર થાય છે એનું વેદન ધર્મીને હોય છે. એ વિકાર શું છે? એ નૈમિતિક છે, સાથે સાથે પેલું નિમિત્ત છે, તો કર્મના ઉદય વગેરે એ નિમિત્ત છે, પણ એ નિમિત્ત કાંઈ એને એવો વિકાર કરાવે છે એમ નથી. જે નવી પર્યાય થઈ એ એના પોતાના કારણે થઈ છે, જે નૈમિતિક છે તે વિકાર છે, એવી પર્યાય છે, એવા પરિણામ છે, એનું વેદન ધર્મીને દુઃખરૂપે થાય છે. અને એને જ્ઞાની ધર્મી જાણે પણ છે, એનું જ્ઞાન પણ એમને બરાબર જેમ છે તેમ થાય છે. શરીર, વાણી ઇત્યાદિ જડનું વેદન તો જ્ઞાની કે અજ્ઞાની કોઈને હોતું નથી, જડનું વેદન હોતું નથી. શરીર, વાણી ઇત્યાદિ જડનું વેદન તો જ્ઞાની કે અજ્ઞાની કોઈને હોતું નથી, પરંતુ જ્ઞાનીને જેટલી અંતર સ્વભાવમાં એકાગ્રતા છે એટલો આનંદ છે, તો પણ જેટલો રાગ બાકી રહ્યો છે, જેટલો રાગ વિદ્યમાન છે, તેટલું તેને દુઃખનું વેદન પણ અવશ્ય હોય છે. આગળ 6 પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે જુઓ, તીર્થંકરને જન્મથી જ ક્ષાયિક સંકિત હોય છે. તીર્થંકરનો જીવ છે એ જન્મથી ક્ષાયિક સંકિત લઈને જ આવે છે, પરમ ઔદારિક શરીર સહિત હોય છે. કેમ કે તીર્થંકરને તો 34 પ્રકારના ઉદય, 34 પ્રકારના અતિશય હોય છે ને, તો એમાં જન્મથી જ 10 અતિશય તો હોય છે. કહે છે કે તીર્થંકરને જન્મથી જ અતિશયોની અહીંયા વાત નથી કરવી, આ તો સાથે વાત છે એટલે કહીએ છીએ, પણ જન્મથી એને ક્ષાયિક સંકિત હોય છે, એની આત્મદશાની અહીંયા તો વાત કરવી છે, આપણે અતિશયની વાત નથી કરવી, જે હોય છે એની વાત આપણે તો કરી. 8 વર્ષની ઉંમરે સ્વભાવના વિશેષ આલંબન પૂર્વક 5મા ગુણસ્થાનને પ્રાપ્ત થઈ અણુવ્રત ધારણ કરે છે. હવે કોઈક જગ્યાએ પંડિતોએ એમ વાત કરી છે કે તીર્થંકરનો જીવ 4થા ગુણસ્થાને સહાયક સંપીતિ છે, એ દીક્ષા લઈને સીધું એ ધ્યાનમાં બેસી અને 7મું ગુણસ્થાન પ્રગટ કરે છે, એમ પણ વાત છે. પણ ગુરુદેવે અહીંયા એક વાત અહીંયા સ્પષ્ટતા કરી છે, એટલે કે ક્યારેક આ પ્રમાણે પણ હોય, 5મા ગુણસ્થાનની દશા હજી પોતે નિર્ગ્રંથ મુનિ નથી થયા તો એમને હોય, એ વાત અહીંયા સ્પષ્ટ કરી છે. 8 વર્ષની ઉંમરે સ્વભાવના વિશેષ આલંબન પૂર્વક 5મા ગુણસ્થાનને પ્રાપ્ત થઈ અણુવ્રત ધારણ કરે છે. તેમાં કોઈ તીર્થંકર ચક્રવર્તી પણ હોય તો તેને 96,000 રાણીઓ અને તે સંબંધી ભોગ પણ હોય છે. ભોગમાં સુખબુદ્ધિ નથી, ભોગ હોય છે છતાં ભોગમાં સુખબુદ્ધિ નથી કે આમાંથી મને સુખ પ્રાપ્ત થાય એવી સુખબુદ્ધિ નથી, છતાં પણ ભોગની આસક્તિના પરિણામ હોય છે અને આ આસક્તિના વેદનને તે દુઃખરૂપ જાણે છે અને જેટલી શુદ્ધતા પ્રગટ વર્તે છે તેટલું શાંતિનું વેદન આવે છે તો તેને સુખરૂપ જાણે છે. એ બંનેને એક સાથે જાણે છે, જ્ઞાનમાં બંનેને એક સાથે જાણે છે. શુદ્ધતા છે એટલું શાંતિનું વેદન પણ સાથે જ છે. 6ઠે ગુણસ્થાને ભાવલિંગી મુનિને શુદ્ધ ભાવ હોય છે, શિષ્યને ભણાવવાનો ભાવ, શાસ્ત્રની રચનાનો ભાવ, સ્તુતિનો ભાવ, એ બધા ભાવ શુદ્ધભાવ ભાવલિંગી મુનિને 6ઠે ગુણસ્થાને હોય છે. પણ એને એ દુઃખરૂપ જાણે છે, એને એ જાણે છે, છોડવા લાયક જાણે છે, એના એ સ્વામી પણ થતા નથી. પણ આત્માના આશ્રય જેટલી નિર્મળતા પ્રગટિ છે તેટલું તેને આનંદનું વેદન હોય છે. જો 6ઠા ગુણસ્થાનની દશા છે, નિર્વિકલ્પ ધ્યાનની દશા નથી, તો તે બહારમાં છે, તો પણ જે અંતરમાં નિર્મળતા પ્રગટિ છે, આત્માના આશ્રય જેટલી નિર્મળતા પ્રગટિ છે તેટલું તેને આનંદનું વેદન હોય છે. સાધક ધર્મી આ બંનેને એક સાથે જાણે છે, આવી સાધક દશા હોય છે. એટલે કહેવાનો અર્થ એમ છે કે ભલે નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવ્યા છે તો પણ જે આત્માના આશ્રયે નિર્મળતા પ્રગટ થઈ તો એનું આનંદનું વેદન એમને બહારમાં છે ત્યારે પણ હોય છે. એમ નથી કે બહારમાં આવ્યા એટલે માત્ર એકલું દુઃખનું વેદન હોય એમ નથી, બંને સાથે હોય છે. તો અહીંયા આપણે સરવાળો લઈએ તો મિથ્યા દ્રષ્ટિને એકાંત અશુદ્ધતાનું એટલે દુઃખનું વેદન હોય છે, ભગવાન કેવળીને એકાંત શુદ્ધતાનું એટલે આનંદનું વેદન હોય છે, અને સાધકને અંશે આનંદ અને અંશે દુઃખ એમ બંનેનું એક સાથે વેદન હોય છે. આ વાત ગુરુદેવે સ્પષ્ટ કરી. હવે આગળ કહે છે કે પ્રભુ તારી વિચિત્રતા તો દેખ, અનેક પ્રકારની યોગ્યતા પૈકી એક વિકારપણે પરિણમવાની યોગ્યતા પણ છે. આ યોગ્યતા છે, અંદર આત્મામાં કોઈ ગુણ નથી પણ એવી યોગ્યતા છે. સંકિતિને જે રાગ ઉત્પન્ન થાય છે તે પર્યાયની યોગ્યતા શક્તિથી થાય છે, પર્યાયની યોગ્યતા શક્તિથી રાગ થાય છે, ગુણને કારણે નહીં, અંદરમાં કોઈ ગુણ છે નહીં. અને તેનો જ્ઞાની કરતા અને ભોગતા પણ છે, એમ નથી કે એનો કરતા ભોગતા નથી. દ્રષ્ટિની મુખ્યતાથી આપણે કથન કરીએ તો એમ કહેવાય કે જ્ઞાની એનો કરતા ભોગતા નથી, પણ એ સમયની પર્યાયની યોગ્યતાથી સંકિતિને પણ રાગ ઉત્પન્ન થાય છે અને એવા રાગનો એ કરતા ભોગતા પણ છે. પરિણમનની અપેક્ષાએ કરતા ભોગતા થયો છે. ધર્મી રાગનો સ્વામી છે એમ નથી કહેવું અહીંયા, કે ધર્મી એ રાગને ઇષ્ટ બુદ્ધિએ જુએ છે એમ પણ કહેવું નથી. કે ધર્મી એ રાગને ધર્મ માને છે કે પોતાના ગુણને કારણે એ થયો છે એમ માને છે એમ પણ કહેવું નથી. એટલે શ્રદ્ધામાં તો એને રાગનું ધ્યેય પણ જ છે, એટલે કે રાગને એ છોડવા લાયક જ જાણે છે, એટલે રાગનો એ સ્વામી થતો નથી. પણ પરિણામની અપેક્ષા અહીંયા એને કરતા ભોગતા થયો છે. પ્રવચનસાર 47 નયના અધિકારમાં કહ્યું છે કે જ્ઞાનીને પણ જેટલો રાગ થાય છે એનો આધાર એટલે અધિષ્ઠાતા એ આત્મા પોતે છે. જ્ઞાનીને પણ જેટલો રાગ થાય છે એનો આધાર અથવા અધિષ્ઠાતા એ આત્મા પોતે છે, બીજું કોઈ નથી. ત્યાં જ્ઞાન પ્રધાન કથન છે ને પ્રવચનસારમાં, જ્ઞાન પ્રધાન કથન છે એટલે એ રીતે ત્યાં વાત કરવામાં આવી છે. સમયસારમાં દ્રષ્ટિ પ્રધાન કથનમાં એમ કહેવામાં આવે છે કે જ્ઞાનીને જે રાગ થાય છે એ તો ઉદ્ગળના પરિણામ છે એમ કરી અને દ્રષ્ટિનો વિષય શુદ્ધ જે છે એ દર્શાવવો છે એટલે એને કાઢી નાખે છે. પણ એ કાઢી નાખે છે એટલે અભાવ કર્યો નથી, પણ આ રીતે એ ગૌણ કરીને એને ઉદ્ગળના પરિણામ કહી દીધા, આત્માના પરિણામ નથી એમ કહ્યું. દ્રષ્ટિનો વિષય શુદ્ધ બતાવવો છે ત્યારે એમ કથન કરવામાં આવે છે. પરંતુ જ્યાં પ્રયોજન દ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિ કરાવવાનું હોય ત્યાં પછી એ રાગનો આધાર આત્મા છે એમ તો હોય જ નહીં ને, એવી વાત હોય જ નહીં. એટલે એ સમયસારમાં એવી રીતે વાત આવે, જ્યાં પ્રયોજન એવું હોય દ્રવ્ય દ્રષ્ટિ કરાવવાનું હોય, દ્રષ્ટિનો વિષય બતાવવાનું હોય, ત્યાં પછી રાગનો આધાર રાગનો અધિષ્ઠાતા આત્મા છે એમ ન હોય, એવી વાત ન હોય. આત્માને અધિષ્ઠાતા પછી ન કહેવાય. તો જે અપેક્ષાથી વાત હોય તે અપેક્ષાથી સમજવી જોઈએ ને. કેવળી ભગવાનનો આવો માર્ગ છે, અપૂરો માર્ગ છે, સૂક્ષ્મ વાત છે ભાઈ. હવે આગળની વાતને સમજાવે છે કે આવું છે, આવું વિચિત્ર આત્મતત્વ છે તો પણ યથાર્થ જ્ઞાની સ્યાદવાદના બળથી ભ્રમિત થતો નથી, જેવું છે તેવું જ માને છે, જ્ઞાન માત્રથી ચ્યુત થતો નથી. પોતે જ્ઞાન માત્ર ભાવે જ રહે છે, ભલે આ પ્રમાણે છે છતાં પણ પર્યાયમાં રૌદ્ર ધ્યાનના પરિણામ હોય તો પણ સ્યાદવાદના બળથી ધર્મી ભ્રમિત થતો નથી. સ્યાદવાદના બળથી એટલે કે અનેકાંત દ્વારા વસ્તુનું સ્વરૂપ આવું છે અને બંને ધારા ચાલે છે, જ્ઞાન ધારા અને કર્મ ધારા પણ ચાલે છે, આનંદનું વેદન પણ છે અને દુઃખનું પણ વેદન છે, તો એમાં એ ભ્રમિત થતો નથી. કેમ કે એ વસ્તુનું સ્વરૂપ એવું છે તો છે, એટલે ત્યાદવાદના બળથી અનેકાંત દ્વારા એ સમજે છે તો એ જાણે છે કે વસ્તુનું સ્વરૂપ આવું છે. પોતાને રાગ જે છે એ પર્યાયમાં છે, પોતાનું મૂળ દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે, એ વાતને એ જાણે છે, એ સમજે છે, એટલે એ ધર્મી ભ્રમિત થતો નથી, માર્ગથી ચલિત થતો નથી. પંચમ ગુણસ્થાન સુધી રૌદ્ર ધ્યાન તો હોય છે, રૌદ્ર ધ્યાન પંચમ ગુણસ્થાન સુધી હોય છે. રૌદ્ર ધ્યાન થતાં એ ચલિત થાય એમ બનતું નથી, ઉલટો વૈરાગ પામે છે. અરે આ શું, ચિન્ માત્ર એવા મને, ચૈતન્ય માત્ર એવા મને આ રૌદ્ર ધ્યાન એમ કરી અને એ ઉલટો એ રૌદ્ર ધ્યાન થી રહિત થાય છે. એમ નહીં કે એનાથી ચલિત થાય, કે રૌદ્ર ધ્યાન થયું એટલે પછી પોતે એમય થઈ જાય એમ નથી થતું. આવી વાત છે. અહીંયા ગુરુદેવે બીજી એક વાત કરી છે જે આપણે અત્યારે નથી લીધી, એ વાત હવે લઈએ. આ વાતની સાથે એ વાતમાં સમજવા જતા કોઈ વિપરીતતા ના આવે એટલે એ વાત નથી લીધી, હવે એ વાત લઈએ. અત્યારે આ ક્રોસની મુખ્ય વાતને બરાબર આપણે સમજ્યા છીએ, આમાં એક બે વાત એવી પણ કરી છે કે જે આપણે હવે લઈએ છીએ. અહીંયા 254માં પાના ઉપર ચોથા પેરેગ્રાફ પછીથી પાંચમા પેરેગ્રાફની શરૂઆતમાં જે વાત કરી છે એ વાત લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે શું કહે છે કે નિર્મળ પર્યાય અને મલિન પર્યાય સુસંગત અર્થાંત સારી રીતે ગૂંથાયેલી છે. ઠેઠ ચૌદમે ગુણસ્થાને પણ અસિદ્ધત્વ ભાવ કયો છે ને. જુઓ, ગૂંચવાળો ના કરશો, આ તો જે શાસ્ત્રની વાત જે છે ને એને અહીંયા લીધી છે. શું કહ્યું? કે ઠેઠ ચૌદમે ગુણસ્થાને પણ અસિદ્ધત્વ ભાવ કયો છે ને. ચૌદમા ગુણસ્થાનની દશા, હવે ચૌદમા ગુણસ્થાનની દશા તો કેટલી નાની દશા, કેટલી આપણે અશ્વ અક્ષર બોલીએ અ ઉ રૂલ એટલા સમય પૂરતી એ ચૌદમા ગુણસ્થાનની દશા છે. પછી તો એ દેહ છોડી અને એક જ સમયમાં સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે. તેરમા ગુણસ્થાનથી ચૌદમા ગુણસ્થાને આવે છે તો ચૌદમા ગુણસ્થાનનો સમય કેટલો, એ અશ્વ અક્ષર બોલીએ એટલો જ સમય છે. એટલી જ ચૌદમા ગુણસ્થાનની દશા, એટલા જ સમયની. હવે એ દશામાં અહીંયા એમ કે છે કે ત્યાં સુધી ઠેઠ ચૌદમે ગુણસ્થાને પણ અસિદ્ધત્વ ભાવ કયો છે ને. આ તો અતિ સૂક્ષ્મ વાત છે, આને પકડીને બેસી ન રહેવાનું, એટલા માટે આપણે પહેલા લીધી નથી. આ તો વાત આવી છે એટલે કોઈને પ્રશ્ન થાય કે આ વાત કેમ રમેશભાઈએ ન લીધી, એટલા માટે સ્પષ્ટતા કરવા માટે આપણે લઈએ છીએ. પણ આવી વાત હોય છે, આ તો કેવડી ગમે વાત છે બધી, એ વાત કઈ કોઈને ખ્યાલમાં આવે એવી વાત નથી, પણ શાસ્ત્રમાં એવી વાત આવે છે એટલે કહી છે. કે છે એ અસિદ્ધત્વ ભાવ, અસિદ્ધત્વ ભાવ એટલે પછી સંસાર થયો. ચૌદમે ગુણસ્થાને પછી સંસારનો પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થાય છે? છતાંય એક સિદ્ધાંતની અપેક્ષાથી વાત કરીએ કે અસિદ્ધત્વ ભાવ સંસાર છે. સત્વાર્થ સૂત્રમાં ઉદય ભાવના 21 બોલમાં અસિદ્ધત્વ ભાવ કહેલો છે. ચૌદમે ગુણસ્થાને નિમિત્ત રૂપે ચાર કર્મો વિદ્યમાન છે, તેટલી મલિનતા ચાર કર્મો જી રહ્યા છે તો તેટલી મલિનતા, એ મલિનતા એ અસિદ્ધત્વરૂપ મલિનતા, અને એ અસિદ્ધત્વરૂપ મલિનતા પોતાના કારણે હોય છે. તો આવી સૂક્ષ્મ વાત છે, આ જાણવા માટે છે. કેટલીક વસ્તુ આપણે સિદ્ધાંતની વસ્તુ અને શાસ્ત્રની સૂક્ષ્મતાને જે કેવડી ગમે વાત હોય એને આપણે જાણીએ તો ઠીક છે, સારી વાત છે. પણ મૂળ કળફની વાત જે છે એને બરાબર આપણે સમજવાની જરૂર છે કે કેવો ભાવ હોય છે. અને એવા ભાવને, ત્રણ પ્રકારના ભાવને આપણે બરાબર સમજીએ ત્યારે આપણને સમ્યક દ્રષ્ટિ પ્રત્યે કોઈ વિપરીત માન્યતા, વિપરીત ભાવ થાય નહીં. કે સમ્યક દ્રષ્ટિ છે ને કેમ આવું કરે છે, આ બીજા લોકો કૃપાળુદેવને ઘણા લોકો નથી માનતા, એમના સમ્યક દર્શનને પણ નથી માનતા, એવા એ લોકો છે. કે હીરાનો વેપાર કરતા હતા, ગ્રહસ્થ હતા એવી વાત કરે. કૃપાળુદેવની અંતરંગ દશા અદભુત હતી એ વાતને સમજતા જ નથી, કેમકે બાહ્યમાં એ વેપાર કરતા હતા. હવે એમને ચારિત્ર લેવાના ભાવ તો હતા, પણ ચારિત્ર લઈ શક્યા નહીં, એમનું આયુષ્ય પૂરું થઈ ગયું. એટલે બહારમાં હતા, ગૃહસ્થાશ્રમમાં હતા, તેથી શું બંને સાથે ધારા ચાલતી હતી, જ્ઞાનધારા પણ હતી અને કર્મધારા પણ હતી. એટલે સમ્યક દ્રષ્ટિને આવી નાની ને આવી બે ધારા એક સાથે ચાલે છે એ વાત જો આપણે જાણતા હોઈએ તો આપણે કોઈના પ્રત્યે, એવા જ્ઞાની પુરુષો પ્રત્યે દ્રોહ ન કરી બેસીએ. મિત્ર, અંતરમાં એમના પ્રત્યે દ્રોહ કરવાને લીધે થઈને આપણને ભવના ભ્રમણ વધી જાય. જ્ઞાની પુરુષને વિશે આપણે અન્ય પ્રકારે જો વિચારીએ તો એને લીધે થઈ અને પાપનો એવો બંધ પડે કે જેથી આપણે ભવના ભ્રમણ આપણા વધી જાય. એટલે જ્ઞાની પુરુષને આ વાત હોય છે એ વાત અહીંયાથી આપણે સમજવાની થઈ. અને મૂળ વાત પણ આપણે સાથે ને સાથે સમજ્યા કે ગમે તે હોય તે છતાં જ્ઞાની ભ્રમિત થતા નથી. એને એવા ચારિત્રના પરિણામ હજી હોય તો પણ એ કંઈ ભ્રમિત થતા નથી. આ બધી વાતને આપણે સાથે વિચાર કરીએ છીએ. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. કળશ 272 આ રીતે અહીંયા પૂરો થાય છે. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુખધામ.